શ્રી શાશ્વત પ્રતિમાના પૂજનનું શાશ્વત પર્વ અષ્ટાનિકા ચાલે છે, એમાં આઠમા નંદીસર દીપની પશ્ચિમ દિશાના 13 જિનાલયનો આપણે પૂજન કર્યું. તે સાથે આજે ફાગણ સુદ 13 એટલે કે પરમાગમ મંદિરને મહાવીર ભગવાનની પાવન પધરામણી થઈ તેનો એક પ્રસંગ છે. 48 વર્ષ પૂરા થઈને 49મું વર્ષ શરૂ થાય છે. એક ક્યારેક ઇતિહાસ વિચારવા જેવો છે. સુવર્ણપુરીનો આખો જેને કે વૃદ્ધિ ક્યારથી શરૂઆત થઈ? 94માં સ્વાધ્યાય મંદિર બન્યું અને વૃદ્ધિ થતી ગઈ તો નવા નવા આયતનો થવા માંડ્યા. સ્વાધ્યાય મંદિર કહેવાય ને કે હોલ છે, એ તો એક જ્યાં દેવ શાસ્ત્ર ગુરુ બિરાજમાન છે, બધું મંદિર જ છે. જીનવાણી સમયસારજીની એમાં સ્થાપના થયેલી તો એ સ્વાધ્યાય મંદિર છે. સ્વાધ્યાય મંદિર થયું પણ ખામી થોડીક શું લાગી કે જીનેન્દ્ર દેવની સ્થાપના રૂપે પણ દર્શન મળતા નથી. તો 95માં નજીકનું જ નિર્વાણ ક્ષેત્ર એવું શત્રુંજયની યાત્રા થઈ, ભાવ થયો એમ જેને કહે ને, ભાવના હતી અને નિર્વાણ ક્ષેત્રમાં જ્યાં મંદિર છે તો ધરાઈને ભક્તિ થઈ અને એના પછી એ તરત જ ચોમાસું માટે ગુરુદેવસિંહ રાજકોટ પધાર્યા અને ત્યાં 96માં, એટલે આ તો ચોમાસું પૂરું થાય એટલે કારતક મહિનામાં તરત જ એ પૂરું થઈ અને ગિરનારજીની યાત્રાએ ગયા. ત્યારે ભાવના જાગી કે આપણે પણ આવું એક મંદિર બને. તો 95માં એ ગયા, ચોમાસું 95 ત્યાં કર્યું, 96નું, અને ત્યાં જ 5મી ટૂંકે એ ફાગણ સુદ બીજના દિવસે ભક્તિ કહીએ આપણે પણ આવું મંદિર બને. અને એક વર્ષમાં તો મંદિર બન્યું. બીજે વર્ષે 98માં સમોસણ બન્યું, એના પછી 2009માં માનસ્તંભ બન્યું, પછી કેટલા વર્ષ પછી આ પરમાગમ બન્યું. 21 વર્ષ પછી પંચકલાણક મહોત્સવ આવ્યો. ભાવના હોય એવું નથી કે ચલો કાંઈ નથી તો આપણે કરીએ, એવું ન હોય. અને ત્યારે કદાચ જૂનાને ખબર હશે જે પરમાગમ મંદિર બન્યું ત્યાં શું હતું? પહેલું ઝાડ તો આજુબાજુ હતા, ત્યાં પહેલા સ્વાધ્યાય મંદિરની એની ઓફિસો હતી. આજે આ બન્યું ને અત્યારના જે હોલ દેખાય, તો રામજીભાઈને 84 વર્ષ કે એવું થતું હતું ત્યારે એ આટલી સેવા કરી એના માટે એમનું સન્માન કર્યું અને રાશિ એમણે દાનમાં આપીને એનાથી બિલ્ડિંગ બનેલું. તો એ પહેલાં તો નાનું જેને કહે કે એક ગ્રાઉન્ડ લેવલના મકાન ન હોય એટલે રૂમો બધી એવી રીતે 4-5 હતી એમાં બધું. અને છેલ્લે કદાચ ખબર હોય તો જીવણલાલજી મહારાજ એક હતા ગુરુદેવ સાથે, જીવરાજજી જુદા, આ કદાચ નહીં જોયા બધા, તો એમનું ત્યાં રહેવાનું એ બધું તોડીને બધું. ચાલો એ તો બધું જે, તો આજના દિવસે એ ગુરુદેવસિંહની એક અંતરંગની ભાવના કે સિનવાણી સમયસાર અને એના રચયિતા કુંદકુંદ આચાર્યદેવ પ્રત્યે એવી ભક્તિ કે એ આવા મહાન સંતનું કે જેનું નામ ગણધરદેવ પછી લેવામાં આવે એનું કંઈક આપણે કંઈક સ્મારક જેવું એક બનાવવું. આચાર્યદેવનું સ્મારક બીજું શું હોઈ શકે? તો કે એમની વાણી એ જ એમનું સ્મારક છે. એ પહેલા પ્રવચન મંડપમાં નામ તો લખવું પણ એક આનાથી કંઈક અધિક, અને તેથી આખું એક હોલ બનાવવાનું, એના દિવાલો ઉપર આરસમાં કોતરી ને બધા એ હતું, અને પછી 25મો નિર્વાણ મહોત્સવ હતો એટલે મહાવીર ભગવાનનું પણ એમાં એ સાથે થયું. 25,000 કેવી રીતે રહ્યા હશે, શું વ્યવસ્થા હશે બધાને નહીં, એક બહુ જ વિચારવા જેવા. અત્યારના કલ્પના કરી શકીએ છીએ 48 વર્ષ પહેલા સોનગઢમાં રહેવાની કેટલી વ્યવસ્થા હશે, કેટલા નહીં બધાને માટે હતું, વેલ ટૂર બધું ફર્નિશ, બધા બ્લોક ને બધા એટેચ ને બધું કઈ કઈ જેટલા વાપરે છે શું હશે. તે વખતે પણ તંબુમાં બધા રહ્યા હતા અને ત્યાં બધે કોઈ ફરિયાદ નહીં, કાંઈ જ નહીં. અમને અહીંયા આવીને ગુરુવાણી મળે છે એનાથી અધિક અમને શું જોવે? એ ભાવનાથી 25 ખબર નહીં એટલા 25,000 માણસો માટેની વાંધો નથી, થોડો આ એક છે એટલે ભોજનની વ્યવસ્થા ક્યાં કરી હશે, ક્યાં કરી હશે એક વિચારું. 25 ઇઝ નોટ અ સ્મોલ ને, એક એક પંગતમાં તમે કેટલા બેસાડો, ક્યારે પૂરું થાય. જો એક બધો એવો યોગ મળી ગયો, આવી જવાબદારી લેનાર પણ કોણ હોય, 25,000 માણસોને જમાડવા. ચલો તંબુ બાંધે તો થઈ ગયું, પણ કેવી રીતે હશે. જે અત્યારના જે બોર્ડિંગ છે ને, વિશ્રાંતિ ગ્રહ, અને ત્યાં આખું ભોજનનું હતું આખું, અને ત્યાં એટલી મોટી વ્યવસ્થા કે એક સાથે 5,000 માણસો જમે. અને તે વખતે ગુજરાતના જે મુમુક્ષુ હતા, જે બાબુભાઈ ફતેહપુર, એની એક અવાજથી એ લોકોએ માથે લીધું હતું. કદાચ જોવું હોય તો વિડીયો છે એની સીડીમાં, કે એક કહેવાની કેવો સહજ યોગ બધો મળી ગયો. તે તંબુમાં બધા પોતાની વ્યવસ્થા બધી, ત્યાં તંબુ માન્યા ક્યાં કાંઈ પાઇપલાઈન ને બધું, તો પાણી પહોંચાડવાનું ટેન્કર દ્વારા, બધી જે સહેજ પ્રકારે એ વ્યવસ્થા. એક મહાપુરુષના પુન્ના યોગ્ય સહજ. આજ આજ વિચાર કરે એટલા માણસો હજી અત્યારના ભેગા કરવા હોય સોનગઢમાં તો શું થાય. એક થોડું તો લાગે ને, એક થોડું કે વ્યવસ્થા કરવી પડશે. સહજ યોગમાં એ બની ગયું હતું. અને ત્યારે એ જ રીતે વાત કરી, ભાનુવાડીમાં જન્મ કલ્યાણકનું મેરુ પર્વત બનાવ્યો હતો, અને દીક્ષા કલ્યાણક એ ચારિત્ર આશ્રમ સ્ટેશન રોડ છે ત્યાં છે. પછી આરદાન ક્યાં થયું હતું, એ ગુરુ મિલન કરીને છે. અત્યારના જે કાનનગર સોસાયટીમાં જઈ ત્યારે કોર્નરનું બિલ્ડિંગ છે ને, અને ત્યાં એમનું આરદાન ગુરુદેવનું થયેલું. અને એ રીતે જીવનમાં ગુરુદેવશ્રીનો ત્યારે પ્રવચનો, એની મંડપ, આ પ્રતિષ્ઠા મંડપનો મંડપ ક્યાં હતો, પ્રતિષ્ઠા મંડપનો મંડપ અત્યારના જ્યાં બાહુબલીનો નાખો સંકુલ છે ને, અને ત્યાં જ. એટલે આ બાજુ બોર્ડિંગ તો હવે તૂટી ગઈ છે, પણ એ ત્યાં, અને આ બાજુ ખાનનગર સોસાયટી, અને આ બાજુ જસાણું બિલ્ડિંગ, અને ઓલો રાજકોટ પાલિકાણ, ત્યાં વચ્ચેનો આખો મોટો પ્લોટ, અને ત્યાં આખી પ્રતિષ્ઠા. નંદીસર વખતે પણ ત્યાં પ્રતિષ્ઠા મંડપ આખો હતો. અને ત્યારે આ સંવર અધિકારની ગાથાઓ ઉપર ગુરુદેવસિંહના એ પ્રવચન થયેલા. ઘણા વિદ્વાનોને બધું ત્યારે આવેલું. એક જેને કહેને ત્યારે એક વિચારીએ તો જ ખબર પડે, બાકી તો એટલા બધા કેવી રીતે થયું હશે બધું એ તો આપણે કલ્પના કરી શકાય એવું છે. ગુરુદેવસિંહને પોતાને એક એકદમ હશે. ગુરુદેવસિંહ એ ત્યારે જન્મકલ્યાણક મોટું જુલુસ નીકળ્યું હતું આખા રોડ ઉપર, અને ગુરુદેવસિંહ ત્યારે ત્યાં જોવા માટે બેઠા હતા. ગુરુદેવ અમારી તો પ્રોસેસનમાં જનરલી ન હોય પણ જોવા, અને પછી દીક્ષા કલ્યાણકમાં પૂર્વ અવસર ઉપર એ પ્રવચનને બધું કર્યું હતું. આપણે ચાલો આપણા વિષય ઉપર આવીએ. આશરો અધિકારમાં ગુરુદેવસિંહ, આજે આપણે બે ગાથા ચાલી, 170 અને 171. આપણે 170 ઉપર વિચાર કરીએ. જ્ઞાની છે એને શું છે, બંધ છે કે બંધ નથી, બંને કેવી રીતે હોય, શું છે. જો એ કેવું આચાર દેવે, આગળ શું આવી ગયું, ગાથાઓ કઈ આવી ગઈ, એ જ્ઞાની કેવા છે, ભાવ આશ્રવ પણ નથી, અને ભાવ આશ્રવ નથી તો દ્રવ્ય આશ્રવ નથી, તો પછી અહીંયા ક્યાંથી આવ્યું પાછો, બંધ ક્યાંથી આવી ગયો. આમ કહીને સુસિદ્ધ કર્યું. ગુરુદેવસિંહ ઘણું બધું લઈને પણ કહી લીધું તો નાટક સમયસારમાં કયું છે, જગબંધ, જગપંથ છે, જગપંથ છે. આ જે શુભરાગ છે એ પણ કયો શુભરાગ, કોનો, જ્ઞાનીનો પણ, મુનિરાજનો પણ, ક્યાં સુધીનો, ક્યાં સુધીનો, યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય ત્યાં સુધી. ત્યાં સુધી શું છે, અહીંયા નામ શું આપ્યું છે એનું, હવે આવ્યું ને, જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન. જ્ઞાનનું જો ફરીથી બે જુદું પાડ્યું, હવે જે આશ્રવ આપણને લીધો એક જ્ઞાનીના અંતરંગ શ્રદ્ધાની અપેક્ષાએ, હવે એ લીધો કે એને શ્રદ્ધાની અપેક્ષાએ તો બંધક છે જ નહીં, પણ હજી જ્ઞાનનું શું છે, જગન્ય પરિણામ. જગમન્ય એટલે મિથ્યા જ્ઞાન છે તો શું, જ્ઞાનનો ક્ષોપસમ ભાવ છે, અધૂરા છે, ક્ષાયિક નથી જ્ઞાન થયું. ક્ષાયિક જ્ઞાન થઈ ગયું હોય તો એની સાથે શું હોય, શું હોય, પૂર્ણ વિતરાકતા હોય, યથાખ્યાત ચારિત્ર હોય. પણ જ્યાં જ્ઞાન ક્ષોપસમ ભાવે છે, અને ક્ષોપસમ ભાવ બહુ સરસ આ કર્ણાનયોગ્ય રીતે જોઈએ તો નિયમ પણ વિચારી લઈએ, જ્ઞાનનો ક્ષાયિક ભાવ નથી. અને ક્ષાયિક ભાવ ન હોય તો શું હોય જ્ઞાનમાં? ફરીથી લે, પાંચ ભાવ છે જીવના, અસાધારણ પાંચ છે ને, એમાં જ્ઞાનમાં કેટલા એપ્લાય થઈ શકે? બધાય ઔદયિક, ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાય, જ્ઞાનને ચારેય લાગુ પડી શકે. બરોબર ને? બરોબર ને? જ્ઞાનમાં ખાલી ત્રણ જ લાગુ પડે. પ્રાણામિક તો ભાવ જુદી જ, આ તો પર્યાયગતમાં જ્ઞાનનો શું હોય? ઔદયિક હોય, જ્ઞાનમાં ક્ષોપસમ હોય અને જ્ઞાનનું ક્ષાયિક ભાવ. જ્ઞાનમાં ઔદયિક ભાવ ક્યાં ગુણસ્થાનથી ક્યાં સુધી હોય, અથવા ક્યારથી છે? પેલા ગુણસ્થાનથી લઈને ક્યાં સુધી, ક્યાં સુધી હોય? બારમા ગુણસ્થાનથી કાળ અપેક્ષાએ લઈએ તો ક્યાં હોય? નિગોદમાં હોય. એને હોય ને જ્ઞાનનો ઔદયિક ભાવ? કોને હોય, અજ્ઞાની કે જ્ઞાનીને? બંનેને હોય. જ્ઞાનીને જ્ઞાનનો ઔદયિક ભાવ હોય, મિથ્યા જ્ઞાન હોય? જ્ઞાનને મિથ્યા જ્ઞાન હોય, જ્ઞાનીને મિથ્યા જ્ઞાન ન હોય ને? એટલે જ્ઞાનનો ઔદયિક ભાવ હોય કે ન હોય? એટલું તમને કીધું, ન્યાય કીધો. તો ચાલો, ક્ષાયોપસમ ઉપસમ ભાવ હોય કે નહીં? જ્ઞાનમાં ઉપસમ ભાવ ન હોય. ઔદયિક ભાવ તો છે, પછી ઉપસમ હોય ને, શરૂઆત હોય કે નહીં? જ્ઞાન આચ્છાદિત છે, પછી એને સમ્યક થવા માટે શરૂઆત કરવી પડે, અને શરૂઆતનું નામ ઔપસમિક ભાવ છે. નહીં, અમે કર્ણાન યોગ નથી ભણ્યા ભાઈ, આમાં આમાં જે હોય ભણાવો. બરોબર, શું છે? જ્ઞાનમાં, દર્શનમાં અને વીર્યમાં ક્ષોપસમનો, ક્ષોપસમ ભાવ અનાદિનો છે અને એ ખીલેલું જ જ્ઞાન છે, અને તેથી એમાં ઔપસમિક ભાવનો પ્રશ્ન નથી. શ્રદ્ધા અને ચારિત્રમાં ટોટલી ઔદયિક ભાવ છે, અને તેથી એમાં શું હોય છે? શરૂઆત, ઉપસમિક ભાવ તો બેમાં હોય છે. પણ જ્ઞાન, જ્ઞાન ક્યારનું છે? કોઈ પણ જીવ હોય, નિગોદનો જીવ પણ હો, જ્ઞાન ક્યારથી છે? અનાદિનું. એટલો તો તારો અંશ ખીલેલો છે, તારા સાધન છે એટલું તારી પાસે. તો એ અહીંયા લેવું હતું કે જ્ઞાનનો ક્ષાયોપસમિક ભાવ, અનાદિનું જ્ઞાનમાં શું છે? ઔદયિક ભાવ છે કે ક્ષાયોપસમિક ભાવ છે? જ્ઞાનમાં અનાદિકાળથી ઔદયિક ભાવ છે કે ક્ષાયોપસમિક ભાવ છે? ક્ષાયોપસમિક ભાવ છે ને, ઔદયિક ભાવ નથી. કે ઔદયિક ભાવ છે ને ક્ષાયોપસમિક નથી? અરે, બે સાથે જશે, અધુરાશ દેખાડે છે કે કંઈક આચ્છાદિત છે, અને થોડુંક આચ્છાદિત દેખાડે છે કંઈક ખીલેલું છે. જેમલું હોય છે ને, કમળ પૂર્ણ ખીલે, અથવા ચંદ્રમા છે પૂર્ણ ખીલે, તો જેટલું નથી ખીલું એનું નામ શું કહેવાય? ઔદયિક ભાવ. આપણું જ્ઞાન કેટલું છે? ઝીરો છે કે 100%? કેટલું છે? ઇન બિટવીન છે. તો એનું નામ શું કહેવાય? અધૂરું છે, ક્ષોપસમ ભાવે છે. તો જેટલું ખીલેલું છે એટલું ક્ષોપસમ ભાવે છે, અને જેટલું ખીલેલું નથી તેનું નામ ઔદયિક ભાવ. એ બે. તો અહીંયા આખું શું નિયમ લીધો ફરીથી? જ્ઞાનનો ક્ષોપસમ ભાવ શું સૂચવે છે? અધુરાશ. અધુરાશ એટલે શું સૂચવે? આમાં જે આવ્યું, આ ખુલાસો તો આવ્યો 171માં. જ્ઞાનનો અધુરાશ છે, ક્ષોપસમ ભાવ છે, એટલે અંતર મૂર્તે જ્ઞેયથી જ્ઞેયાંતર થયા વગર રહેશે નહીં. અને જ્ઞેયથી જ્ઞેયાંતર થાય છે એમાં રાગ ઉભો થઈ જાય, દ્વેષ જે કાંઈ હોય એને એ જ દેખાડે છે કે જ્ઞાની છે એને શ્રદ્ધા અપેક્ષા. આવ્યું તું 170માં શું આવ્યું તું? ભાવનાના અભિપ્રાયના છે પહેલો શબ્દ આવ્યો હતો ટીકામાં 170માં. પ્રથમ જ્ઞાની તો આશ્રવ ભાવની ભાવનાના અભિપ્રાય શ્રદ્ધાની અપેક્ષાએ જ્ઞાનનું જે સમ્યકપણું કહ્યું, એની સાથે જ્ઞાન સાથે જેટલી વિતરાગતા છે, જેટલી શુદ્ધતા છે, એને તો અભિપ્રાય છે એ નિરાશ્રવ છે. આશ્રવ ભાવની ભાવના નથી, પણ શુદ્ધતા સંવરની પ્રકટી છે, એના કારણે કેવા છે? નિરાશ. જો શબ્દ શું વાપરો છે આચાર્ય દેવે? આશ્રવના અભાવને લીધે છે ને, આશ્રવના અભાવને લીધે. અરે ભાઈ, આશ્રવનો અભાવ થશે તો થઈ જશે 14માં ગુણસ્થાન, એ રીતે લઈએ. અને કસાઈનો અભાવ કરીએ તો 12મી ગુણસ્થાન. આશ્રવની ભાવનાના અભિપ્રાયના, આટલા તો ખુલાસા કર્યા છે. એનો અર્થ છે કે કોઈ ચારિત્રની અપેક્ષા હજી બાકી રહી ગયું. શું લખ્યું અહીંયા? ભાવના એટલે કે આશ્રવ કરવા યોગ્ય છે એવો અભિપ્રાય નથી, આશ્રવમાં એકત્વ નથી, એ અપેક્ષાએ મિથ્યાત્વ ગયું છે, અને મિથ્યાત્વ ગયું છે એ અપેક્ષાએ જ્ઞાની કહેવા છે નિરાશ્રવ. પણ ખાલી શ્રદ્ધાએ ગયું એટલે કામ પૂરું થતું નથી. તો શું બાકી રહી ગયું છે? ચારિત્રનો પુરુષાર્થ બાકી રહ્યો છે. જો આખી લિંક શું કરી આના સાથે, જે પહેલી જે બે ગાથાઓ હતી એમાં શું સિદ્ધ કહ્યું છે? જૂના કર્મનો ઉદય, નવાનું નિમિત્ત બને. પણ ક્યારે? વધારે વર્તમાનમાં જે રાગ કરે છે, જોડાય છે, તો અહીંયા કહે છે કે જ્ઞાનીને પણ હજી એ પૂર્ણપણે સ્વરૂપમાં જોડાઈ જાય એવું હજી પુરુષાર્થ ચારિત્રનો થયો નથી. તો જ્ઞેયથી જ્ઞેયાંતર થયા કરે છે, અને એ જ્ઞેયથી જ્ઞેયાંતર એ સૂચવે છે કે ત્યાં રાગનો સદભાવ છે, નહીં તો થયું કેમ? તો એ રાગની અપેક્ષાએ, ચારિત્રની અસ્થિરતાની અપેક્ષાએ જ્ઞાનીને કેવો છે? બંધક છે. પણ શ્રદ્ધાની અપેક્ષાએ જોઈએ તો કેવા છે? નિરાશ્રવ છે, બંધ વગરના છે. એક જ ગાથામાં બે રીતે બાદ, નહીં તો આમ વાંચીએ તો આપણને શું લાગે? એક બીજું ઉલટું પરસ્પર વિરુદ્ધ લાગે. જો અન્વયાર્થમાં ગાથાર્થમાં તો છે જ, કે કારણ કે ચાર પ્રકારના દ્રવાસો જ્ઞાન દર્શન ગુણો વડે સમય સમય અનેક પ્રકારનું કર્મ બાંધે છે. શબ્દ શું લીધો? બાંધે છે. હવે કહે છે તેથી જ્ઞાની તો અબંધ છે. અરે બાંધે તેથી અબંધ છે? આવડ ક્યાંથી આવ્યો? બે સામ સામે આવ્યો ને. બાંધે છે અને છતાં શું લખ્યું? તો આ કેમ હોય? આજ આખી જૈન દર્શનની શૈલી શ્રદ્ધાનું પ્રણમન અને ચારિત્રનું પ્રણમન. આ સાધક દર્શન મિશ્ર ધારા છે, જ્ઞાન ધારા અને કર્મ ધારા છે. એમ ન માનવું સર્વથા કે જ્ઞાનીને, જો જ્ઞાનીને ભાવાશ્રવ દ્રવ્યાશ્રવનો અભાવ લખ્યો એટલે આચાર્યજનને થયું કે આ બધા બોટ દોઢાય, જેને ગુજરાતનું શું કહે, અહીંયા લખ્યું છે શ્રદ્ધા, એને કોઈ લાગે સર્વથા માની લેશે તો એમણે. અને હવેની જે ગાથાઓ આવશે જગન્ય પરિણામ લેશે, અને એ લઈને પણ એક કારણ શું બતાવ્યું? ગુરુદેસા જ ખુલાસો કર્યો. આ વાત શું કામ લીધી? જ્ઞાનના જગન્ય પરિણામની આગળ વાત આવશે ગાથાઓમાં, અને પછી તો આવશે શુદ્ધ નહીંથી ચ્યુત પણ થશે જ્ઞાની. આગળ તો આવ્યું તો અપ્રત્યત ભાવે તો એક ધ્યાર. કારણ કે હવે જ્ઞાની પાસે જ્ઞાયક ભગવાન આત્મા છે, એ બંધનનું કારણ છે? તો એ પણ નથી. જેટલી શ્રદ્ધાની ધારા પ્રગટ થઈ છે, જ્ઞાન ધારા પ્રગટ થઈ, જેટલી શુદ્ધતા થાય એ પણ બંધનું કારણ નથી. પણ જેટલી અધી અધુરાશે રાગ ઉત્પન્ન થયો એ બંધનનું કારણ. અને રાગનો ઉત્પન્ન થવું ત્યારે જ્ઞાનની જગન્યતા હશે જ, ક્ષોભસંભાવ હશે જ. આ એ રીતે સિદ્ધ કરીને, સ્વભાવ નથી, સ્વભાવના આશ્રય થઈ મોક્ષ માર્ગની વિતરાગી પણતી, એનાથી પણ ક્યારેય આશ્રવ નવો બંધ કોઈ થાય નહીં. તો થાય છે તો શેના કારણે? કે જ્ઞાનનું ક્ષોભસંભાવે જગન્ય રૂપે. જગન્ય એટલે એમ ના લેવું ઓલું અક્ષરના આનંદમાં, એવું નહીં. જગન્ય એટલે એનો અર્થ અહીંયા શું લેવો? ક્ષાયિક ભાવ વગરનો. જેમ બારમી ગાથામાં શું આવે છે? દેખે પરમ જે ભાવ તેને અપરમ ભાવે. અપરમ ભાવ એટલે ત્યાં શું અર્થ લેવો? ઉત્કૃષ્ટ નથી. તો ઉત્કૃષ્ટ એટલે કયું કેવું લેવું? જગન્ય શબ્દ ત્યાં નથી વાપરો, મધ્યમ ભાવો વાપરા. સાધક દશાની ત્યાં વાત છે, અહીંયા મિથ્યા દ્રષ્ટિની પણ વાત નથી. અહીંયા જગન્ય બેને લાગુ પડી શકે છે. જ્યાં પણ જ્ઞાનની અધુરા છે ત્યાં નિશ્ચિતપણે જ્ઞેયથી જ્ઞાનતર ઉપયોગ ફરે છે, તો ત્યાં રાગ. કારણ કે હજી એક વાત લઈએ, ક્ષોભસમ ભાવ છે, અધૂરું જ્ઞાન છે, અપૂરું છે, અપૂર્ણ છે, એનો અર્થ શું થયો? હજી બીજા જ્ઞેયને વિષયને જાણવાની ઈચ્છા રહી જાય છે. એકત્વ કે એ અસ્તિત્વ જુદી વાત છે, અને તેથી એ જગન રાગ ઉત્પન્ન થાય જ્ઞેયથી જ્ઞેયાંતર, તો ત્યાં અસ્થિરતાનો પણ થઈ શકે, એકત્વ થઈ. અને આ રીતે અહીંયા જે ગાથાઓ છે એ હવે કોના માટે છે? કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી, ઇઝ ઇક્વલ ટુ યથા ક્યા ચારિત્ર નથી, ત્યાં જેટલો રાગ છે તેટલો બંધ છે. આ નિયમ જેટલો ઉદય છે એટલે એમ નહીં, શેનાથી છે? આગળ બંધ અધિકારમાં શું છે નિયમ? શું બાંધો એને? શું બાંધો? જેટલો અધ્યવસાન એટલો બંધ. મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાન. આવે જ ગાથા એમ અહીંયા શું સિદ્ધ કર્યું છે? કે જીવને જેટલો રાગ છે એટલો બંધ થયા વગર રહેશે નહીં. સાધક દશામાં હો તો પણ એ બંધ થાય છે. તો આ રીતે કે જો શ્રદ્ધાના અભિપ્રાયથી વિચાર કરીએ તો આશ્રવના ભાવના, આશ્રવમાં એક તો છૂટી ગયું છે, આશ્રવ કરવા યોગ્ય છે એવો ભાવ અભિપ્રાય છૂટી ગયો, એ અપેક્ષાએ જોઈએ તો કેવા છે, નિરાશ્રવ છે. જસ એમાં લખ્યું છે, બંધ થાય એમાં લખ્યું છે કે નિરાશ્રવમાં જ છે, નિરાશ્રવ જ છે. અને ત્યાં બાંધે છે જ્ઞાન ગુણનું પ્રણમન જ કારણ છે, તો એ બાંધે છે એ અપેક્ષાએ બાંધે જ છે. જ્ઞાન ગુણનું જગન્ય પ્રણમન છે ત્યાં બાંધે જ છે. એવું નહીં જ્ઞાનીનો રાગ થાય એને છૂટે, એને થાય બંધ ન થાય. બંધ કોનાથી થાય? અજ્ઞાનીના રાગથી બંધ થાય. બંધ છે જ્યાં રાગ છે ત્યાં બંધ થયા વગર રહેશે, અલ્પ કે તીવ્ર બંધ કરીને. અને આ રીતે જેમ પુણ્ય પાપ અધિકારમાં શું નિયમ કહ્યો હતો, સોનાની બેડી કે એનાથી ઉપરથી શું સિદ્ધ કર્યું છે, અવિશેષપણે બાંધે છે. શબ્દ હતો એમાં લોઢાની બેડી હો કે સોના, એમ અહીંયા કહે છે કે અવશ્યપણે આવ્યો તો શબ્દ અવશ્યમ ભાવે આવ્યું છે ને આના પછી 71 ગાથામાં. એમ ન સમજ છે કે જ્ઞાનીનો રાગ છે એટલે એને છૂટ, નહીં એવું નથી. આ બહુ જ આપણા માટે વિચારવા જેવું છે, ક્યાં સુધીનો રાગ બંધનું કારણ બનશે, ક્યાં સુધીનો. બારમે તો પૂર્ણ વિતરાક થઈ જાય, દસમાના છેલ્લા જે સંજલનનો જે અરે મુનિરાજના 28 મૂળ ગુણનો વિકલ્પ પણ, હજી એનાથી લેવો હોય તો આગળ શ્રેણી માંડે ત્યારે અબુદ્ધિપૂર્વકનો રાગ પણ એની બદલે. તો અહીંયા આપણે તો કેટલો રાગ કરીએ, થોડો કે વધારે, ઢગલા બંધ રાગ કરીએ છીએ અને ખેદ થતો નથી. એક અહીંયા એક આ કર્ણાનયોગની શૈલીના પણ એક વિચાર કરવા જેવું છે, ક્યાં સુધી બંધ કીધો, દસમા ગુણસ્થાન સુધી ન્યા બંધ કે અને સમયસારમાં કે ચોથે ગુણસ્થાને. અરે ભાઈ એક અપેક્ષા વિચારજે, એક તારે ત્યાં સુધીનું વિચારવાનું છે કે શ્રેણીના અબુદ્ધિપૂર્વકના રાગને પણ જો બંધનું હોય તો આપણો રાગ તો બહુ એનાથી ઓછો હશે ને. ને ઘણી વાર તો બહુ આમ જાણે સહેલાઈથી બોલે, જસ એક વિકલ્પ આવ્યો, અરે વાહ સરસ, તું તો જ્ઞાનીથી પણ આગળ વધી, એક જાણે વિકલ્પ આવ્યો. એમ ન સમજ્યો વિકલ્પ આવ્યો નહીં, કરતા બુદ્ધિએ કરવા યોગ્યના અભિપ્રાય મેં રાગ કર્યો છે. આમ જાણે એની કોઈ દુઃખના વેદનની તો કોઈ વાત જ નથી લાગતી. મહાપુરુષાર્થ કરવા પડશે, આવા અભિપ્રાયમાં કઈ આત્મા આત્મા નહીં આવે. વિકલ્પનું જેટલું દુઃખ લાગશે ને એટલું ત્વરાથી પુરુષાર્થ જાગશે. રોગની જેટલી પીડા તીવ્ર લાગીને એટલા જલ્દી ડોક્ટર પાસે જશો. એ ભઠ્ઠી જેવું દુઃખ કીધું છે, કોઈ ખાલી શબ્દો નથી કહેતા, એક વિચારવા જેવું છે અમને કેટલી એના પ્રત્યેની. અરે રાગ આમ આમ શબ્દ આવતા શું થવું જોઈએ, જેમ કોઈ અગ્નિ બોલે તો શું થતું હોય એને, એમ જ્યાં રાગ એ દાહ દહે છ ડાળામાં બોલ લખ્યું છે, વાંચી લઈને બોલી લઈને બધું જ, પણ ક્યારે વિચાર શું આવે. તો અહીંયા 170માં સાવ જ નાની 3-2.5 કઈ લાઈન છે, એનો તો ભાવાર્થ એને તો, પણ આટલું ક્લિયર કટ આપણને લખ્યું છે, બે જુદા પાડો કે આશ્રવની ભાવનાનો અભિપ્રાય નથી તો નિરાશ્રવ છે, અને છતાં પણ અસ્થિરતાનો રાગ છે તો ત્યાં જૂના કર્મ, જે દ્રવ્ય પ્રત્યે લીધા ને એ જૂના કર્મનો ઉદય એ નવા પૂતગલ કર્મને બાંધે છે, એટલે કે આવે છે અને પછી બંધાય. તો ત્યાં જ્ઞાન ગુણનું જગન પણ, ચલો એના પછી 171 ઉપર થોડું જોઈએ. જ્ઞાન ગુણનો જ્યાં સુધી જગન્ય ભાવ છે, જગન્યનો અહીંયા શું લેવું, મિથ્યા જ્ઞાન એમ નહીં, જગન્ય એટલે ક્ષોભસમ જ્ઞાન છે. અને ક્ષોભસમ જ્ઞાન ક્યાં સુધી હોય, ક્યાં સુધી, ક્ષાયિક ન થાય ત્યાં સુધી, એટલે ક્યાં સુધી, ક્યાં ગુણસ્થાન સુધી, 12મા ગુણસ્થાન સુધી. પહેલે પૂર્ણ વિતરાક થઈ ગયા છે 12મે, પછી ક્ષાયિક ભાવ કેટલામાં થાય, 13મે ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે. તો ત્યાં સુધી એ છે ક્ષોભ, ત્યાં સુધી જ્ઞાન ગુણનું અંતર મુહૂર્તમાં વિપરિણામ, વિપરિણામ એટલે વિષય બદલે છે. કોઈ પણ જેમ કે ને બે ઘડી આત્મામાં ઉપયોગ લાગી ગયો તો શું થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય. અહીંયા અંતરમુર્ત એક બે ઘડીની 48 મિનિટની અંદરમાંથી ઉપયોગ કેવો થઈ જાય છે, ચલિત થઈ જાય છે, એક વિષયને છોડીને બીજા. અને એનો અર્થ દેખાડે છે કે ત્યાં તને જેમ કે ને બહુ ચકડ વિકળ હોય, એનો અર્થ શું છે, જમ વળી ન બેઠો હોય, એમ ઉપયોગની વિકળતા શું દેખાડે, ત્યાં રાગ છે. આપણને કેવો રાગ છે, અસ્થિરતાનો કે એકત્વનો, બે એક નથી, બે જુદી વાત છે ને. એકત્વ પૂર્વકનો રાગ છે કે અસ્થિરતા પૂર્વકનો રાગ છે. અરે તારે શું અજ્ઞાનતામાં શું ન હોય એમ કહેવાનું, જ્ઞાની ને એ અસ્થિરતા પૂર્વકનો, કરવા લાયક નથી એવો અભિપ્રાય થવા છતાં પણ ચારિત્રના પુરુષાર્થની ઓછપ છે એટલે કમજોરી છે. તને તો રાગ કરવાનો અભિપ્રાય છે, તને એની કમજોરી હોય, એકત્વમાં કમજોરી નથી. તો એ અહીંયા અંતર્મુખમાં વિપરિણામ પામતો હોવાથી ફરી ફરીને, જો શબ્દ શું છે, કેવડી ભગવાનનો ઉપયોગ કેટલો ફરતો, કેટલા સમય ફરતો હશે, કેવડી ભગવાનનો ઉપયોગ કેટલા સમયે ફરતો હશે, ન ફરે, ઉપયોગ ન ફરે, એમાં ને એમાં, હા એટલે એમાં ને એમાં આવે, બહાર આવે ન આવે એવું ને. ખરી રીતે તો એમને હવે લબ્ધ ઉપયોગ એવા બે છે જ નહીં, એ આપણા ક્ષોપસમ જ્ઞાનના લબ્ધ, બાકી તેમની એક ધારા પછી ઉપયોગ કહો તો એ રીતે છે. મતિ જ્ઞાન ને ક્ષુદ્ધ જ્ઞાન જેમ ઉપયોગ, એમ કેવો જ્ઞાન ઉપયોગ એ રીતે લ્યો. બાકી આપણને કેવા બે પ્રકાર હોય છે, લબ્ધ અને ઉપયોગ, એવા પ્રકાર એમને નથી. એમને તો ઉપયોગ જ્યાં જામો, જ્ઞાન જ્યાં જામો, ત્યાં કેવું જ્ઞાન છે, પ્રવચન સારની અપેક્ષા એ કહી તો કેવી એમની દશા કહેવાય. ઉત્પાદ વગરનો વ્યય ને વ્યય વગરનો ઉત્પાદ, જ્યાં ઉપયોગ જામો છે તે જામો છે, ત્યાંથી ખસતો નથી, જ્યાંથી ખસ્યો છે ત્યાં કોઈ દી જાતો નથી, એવી એમની એક ધારા છે. તો એમને તો જ્ઞેયથી જ્ઞાંતર કેમ ન હોય, અરિયન ભગવાનને જ્ઞેયથી જ્ઞાંતર કેમ ન હોય, બહુ આટલા સિમ્પલ ક્વેશ્ચન છે. આમાં શું છે, જ્ઞેયથી જ્ઞાંતર કેમ ન હોય. તમે કીધું ઉપયોગ જામી ગયો, આત્મામાં જ પૂરું થઈ ગયું, એ બધું સાચું, તો હજી એક બીજી રીતે વિચારતું બધું જાપ તો છે. અરે એમને કયું જ્ઞેય હવે બાકી રહ્યું કે પછી જાણવાનું હોય, શું છે જ્ઞેયથી જ્ઞેયાંતર થવાનો કેમ પ્રશ્ન નથી, એમને શું બાકી રહ્યું છે. જ્ઞેયથી જ્ઞેયાંતર એટલે કાંઈક હજી બાકી રહ્યું હોય એ કેમ હોઈ શકે, અધૂરામાં હોય, હવે એમને કોઈ જ્ઞેય કે બાકી જ નથી, અને તો પછી જ્ઞેયથી જ્ઞેયાંતર અને પૂર્ણ વિતરાગ બધું સાથે પાતે જ્ઞાનથી વિચાર કરીએ તો પણ એમને કોઈ વિષય, તો એમને તો કોઈ પ્રશ્ન જ નથી લાગતો. પણ અહીંયા છદમસ્ત દશા છે તો ફરી ફરીને તેનું અન્યપણે પ્રણમન થાય છે. અને આવું જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પણ ફરતી, જગન્ય એટલે અધૂરું, એટલે મિથ્યા જ્ઞાન એટલું ખાલી ન લેવું. ક્યાં સુધીની વાત, ગુરુદેવ જુઓ ને, ગંધર્વદેવ પણ સાંભળે ને વાણી, સાંભળવાનો વિકલ્પ હોય ને, તો અહીંયા એમને પણ છદમસ્ત છે, જ્ઞેયથી જ્ઞાંતર થાય છે. જ્ઞાન સ્વભાવમાં મુનિરાજ જામી જતા હશે કે નહીં, ગણધર દલ રહી આપણે, ઉત્કૃષ્ટ ગણધરદેવ, એમનો ઉપયોગ અંદર આત્મામાં જામી જતો હશે ને, નહીં બહાર આવે, ક્યારે આવે બહાર, ભગવાનની વાણી સાંભળતા બહાર આવે કે ના આવે, આવી શકે ને, આવે કે ના આવે ગેરંટી નહીં, આવે નિશ્ચિતપણે આવે, તો પછી વચ્ચે ભગવાને શું કીધું ખબર નહીં પડે. તો પછી ઉપયોગ અંદર માગ્યો ત્યારે ભગવાનની વાણીમાં શું આવ્યું એ ખબર નહીં પડે. અરે એ અતિન્દ્રિય જ્ઞાનની એક અદભુતતા છે, અતિશયતા છે, કે ભગવાનના વચ્ચેના શબ્દો ભલે ઉપયોગમાં નથી આવ્યો પણ એની સંધિ રહી જાય, એ અતિન્દ્રિય જ્ઞાનની અદભુતતા આપણે કલ્પી ન શકીએ. ભલે ઉપયોગ અંતરમાં ગયો નેચરલી, ત્યારે કાંઈ કર્ણેન્દ્રિયનો વિષય ચાલુ હોય, અને છતાં પણ એ ભગવાનની વાણીમાં શું આવ્યું એનું અનુસંધાન ચાલી જાય. પણ એ આપણે તર્ક ઉઠાવીએ, કારણ કે થયું નથી એટલે તર્ક ઉઠે છે, અને જેને થાય છે એને તર્ક ન ઉઠે, એને અનુભવ થાય કેવી રીતે થતું હશે. અરે ભાઈ એ જ્ઞાનની અદ્ભુતતા એમની અતિન્દ્રિય જ્ઞાનની છે કે વચ્ચે એ વાણીનું અનુસંધાન આવ્યા વગર રહેતું નથી. તો અહીંયા જ્ઞાન ગુણનું જગન ભાવે પ્રણમન ક્યારે હોય છે, જો એમાં છે ને કોમા મૂકો છે, શબ્દ ક્યાં કોમા મૂકો છે, તે એટલે જ્ઞાન ગુણનું જગન્ય ભાવે પ્રણમન કોમા, પછી છેલ્લે શું છે, કોમા વચ્ચે બંધનું કારણ છે, આવ્યું બંધનું કારણ જ છે શબ્દ છે, ઇન્વર્ટ કોમા છે ને વચ્ચે ન વાંચો સીધું, તે બંધનું કારણ. હવે કે છે શા માટે, એ વચ્ચેમાં જ એ કારણ આપ્યું કે યથા ખ્યાત ચારિત્રની અવસ્થાને નીચે અવશ્યમ ભાવી, અવશ્યમ ભાવી, અવશ્યમ એટલે જરૂર નિશ્ચિતપણે ચોક્કસપણે, ભાવી એટલે હોય, જેને અવિનાભાવ કહીએ ને એવી રીતે અહીંયા અવશ્યમ ભાવી આ કારણ આપ્યું. ઓલું પેલું એક સ્ટેટમેન્ટ આપ્યું કે જ્ઞાન ગુણનું જગન્ય પરિણમન છે તો બંધન જ છે, બંધનું કારણ જ છે. હવે કહે છે શા માટે કે યથાખ્યાત ચારિત્ર નીચે એ અવશ્યમ ભાવી રાગનો સદભાવ હોવાથી. આ રીતે કોની સાથે લિંક કીધું? જ્ઞાનનું ક્ષોભસમપણું અને ત્યારે એની સાથે રાગનું હોવાપણું. જ્યાં પણ ભલે પછી બુદ્ધિપૂર્વક અબુદ્ધિ એ હોઈ શકે, એકત્વપૂર્વકનો અસ્થિરતાનો કોઈ પણ, જ્ઞાનનું જ્યાં સુધી જગન્યપણું છે ત્યાં કોની ઉપસ્થિતિ હોય? રાગની ઉપસ્થિતિ હોય હોયને. આ રીતે વિષય કરીને ફરીથી આગળ પ્રશ્ન પૂછીને વિષય ચાલે છે. એ અતિન્દ્રિય થોડી છે, સત્તાવધાન છે, એ તો પરલક્ષ જ્ઞાન હોય એવું નથી. એક અતિન્દ્રિય જ્ઞાન કોઈ પણ ઇન્દ્રિયને મન વગરનું, એક સીધું આત્માને પકડતું જ્ઞાન, જેમાં વચ્ચે કોઈનો અવલંબન આશ્રય હોય નહીં અને બહાર આવે છે ત્યારે તો કોઈ ઇન્દ્રિયને મન દ્વારા થાય છે, તો ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાનીને જો એવું નથી, જે જ્ઞાનનો ઉપયોગ બહિર્મુક્તામાં જાય ત્યારે કોઈને કોઈ ઇન્દ્રિય અને મનનું અવલંબન હોય છે તો ઇન્દ્રિય જ્ઞાન છે. હા, એને તમે કયું જ્ઞાન કહી શકો? કયું જ્ઞાન કહી શકો? ક્ષોભસમ જ્ઞાન, સમ્યક જ્ઞાન કહી શકો. બાકી તો બહિર્મુક્તમાં ત્યાં ઉપયોગ જાય ત્યારે એ જે જ્ઞાન હોય કોઈને કોઈ ઇન્દ્રિય અને મન દ્વારા અવલંબન કરતું હોય. હવે આપણે ફરીથી જ્યાં ક્યાં સુધી પહોંચ્યા હતા? 19 ગાથા સુધી પહોંચીને 20મી ગાથામાં આપણે આવી ગયા હતા. એની પહેલા એક વિચારવા જેવું છે, 20 નંબરનો કળશ થી 22 નંબરનો કળશ, 20 થી 23 સુધી, એ ચાર કળશમાં એક કોમન શબ્દ કયો છે? 20, 21, 22 અને 23, એક કોમન શબ્દ કયો આવે? કદાચ ક્યારેક નજરમાં આવ્યું હશે. કથમ અપી શબ્દ કયો છે? ચારેય કળશમાં જોજો. કથમ અપી એટલે, કથમ અપી એટલે શું? કોઈ એનો અર્થ શું? એમાં લખ્યું તો છે કોઈ પણ રીતે. કથમ અપી એટલે કોઈ પણ રીતે. જો આપણે જોવું હોય તો 20 નંબરના કળશમાં આપણે જોઈએ, કથમ અપી છે ને 51-52 પાનેનો અર્થ છે. કથમ અપીનો 52 પાને 20 નંબરના શ્લોકમાં કથમ અપી, જેણે કોઈ પણ કોઈ પ્રકારે, કથમ અપી કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું. એટલે કોઈ અપેક્ષા એટલે ભેદથી જોઈએ તો ત્રણ પ્રકાર છે. દર્શનનાં ચારિત્ર છે ને ત્રણ પ્રકાર, એ કોઈ અપેક્ષા એટલે પર્યાય ભેદથી જોવો, ગુણભેદથી જોવો તો ત્રણ પ્રકાર. વસ્તુને તમે જોવો તો કેવું છે? એકપણું. એટલા માટે જે એકપણાથી ચ્યુત થઈ નથી આવ્યું, વસ્તુને ગુણભેદ પર્યાય ભેદથી જોવો તો કેવું દેખાય છે? ત્રણપણું દેખાશે. પણ વસ્તુને અભેદ રીતે જોવો તો કેવી છે? એ જેમ એક જોઈએ સાકરની અંદર, ગળપણથી જોઈએ તો કેટલા ભાગ પડે? એક પણ ના પડે. અથવા કોઈ મિષ્ટાન લઈએ છે, મિષ્ટાન એને ખાલી ગળપણથી જોવો તો કેટલા મિષ્ટાન દેખાશે? એક જ દેખાય, એક જ. હા, તમે એને લોટથી જોવો તો કોઈ ઘઉંનો કે ચણાનો કે જે કાંઈ પ્રકાર હશે, પણ ગળપણથી જોવો તો કોઈ એમ. અહીંયા ભેદથી જોવો તો શું છે? ત્રણ પ્રકાર દેખાશે. બાકી વસ્તુથી જોઈએ તો કેવો છે? એક. ચલો એનાથી આગળ 21 નંબરનો કળશ 54 નંબરમાં, એમાં શું લખ્યું છે? કથમપી એટલે કોઈ પણ પ્રકારે. 54 નંબરનું પાનું શ્લોકાર્થની બીજી લાઈન મેળવું. કથમપી એટલે કોઈ પ્રકારે, અને કોઈ પ્રકારે એટલે શું? અહીંયા કોઈ પ્રકારે એટલે શું? તું પોતાથી જ કર અથવા કોઈ જ્ઞાની ગુરુને એની વાણીના નિમિત્તે. બે પ્રકાર આવ્યા હતા ને, નિસર્ગ અને અહીંયા જેમ કે ને બારમાં પણ કોઈ તારે જે કરવું એ કરે, કામ કરીને આવજે. એમ અહીંયા આચાર્યદેવ આપણને શું કહે છે? તું ભેદ જ્ઞાન કરજે, તું તારાથી જાગ્રત કાતે જ્ઞાની કુરુ તને જગાડે, તારે ક્યાં પહોંચ્યું બારમાં કે ને, ઓલું ન સમજારું ભાઈ હુક ઓર ક્રૂક, એ તો ખરાબ છે, અહીંયા તો સારી વાત છે. કે તારે શું છે, એક પ્રયોજન લક્ષી હોવું જોઈએ. બારમાં કોઈને કે તને ફ્રી હેન્ડ આપે તો તારે કરીને આવજે. એમ અહીંયા આચાર્ય દેવ કહે છે તારે કેવું કરવું, સ્વયં જાગૃત થા તો પણ થવું જોઈએ. શું થવું જોઈએ? ભેદ વિજ્ઞાન જેનું મૂળ છે આ એવું તું કામ કરી દેજો. આચાર્ય દેવ કહે છે તારે કરવાનું તો આ છે ગમે એમ કરીને. એનાથી આગળ 22માં કળશમાં કથામાં પીનો અસવાર છે, આપણે એના ઉપર જ આવ્યા છે, છતાં અહીંયા કથમ પી લઈ લઈએ. એમાં પણ કોઈ પ્રકારે, કોઈ પણ પ્રકારે એટલે અહીંયા ઓલું જે કીધું એ પણ લઈ શકીએ છીએ, અથવા કોઈ પણ પ્રકારે એટલે શું છે, 57 પાને છે ને, 57 પાને એમાં નીચેથી શ્લોકાર્થની ત્રીજી, કોઈ પણ પ્રકારે અહીંયા શું લેશું, એ નિસર્ગ અને અધિગમ એ પણ આવી છે. હજી બીજા શું, તારા કરેલા કાર્યને પુરુષાર્થી તું કે મારી કાળલબ્ધિ પાકી કે મને ગુરુએ સમજા, જે કેવું હોય પણ કરવાનું છે તારે. શું છે? કોઈ પણ એને કથનમાં કોઈ પણ પ્રકારે કહેશે. સમ્યક દર્શન થાય છે શેના કારણે થાય છે? સ્વભાવને કારણે, પુરુષાર્થને કારણે કે કાળલબ્ધિ પાકી? એટલે અહીંયા કે તારે કથનમાં કોઈ પણ મુખ્યતા એટલે થશે તો બધાથી, પણ કરવાનું છે. આ તો શું છે, કરવું નથી ને બાના કાઢવા છે કે શું થાય મારી કાળ લબ્ધિ પાકી નથી, મને કોઈ નિમિત્ત ન મળ્યું. અરે જગતમાં નિમિત્તને ગોતવા જાય કોઈ નહીં મળે, કારણ કાર્ય કરીશ તો મળ્યા વગર રહેશે નહીં. શું છે, એક બહુ જ નિમિત્તને એક વિચારવું છે, જગતમાં કોઈ નિમિત્ત છે કે કાર્ય વખતે આરોપ અપાય છે? મોટો ફરક પડે છે. જગતમાં કોઈ જ નિમિત્ત, ધર્માસ્તિકાય નિમિત્ત છે કે નહીં? ધર્માસ્તિકાય આપણે વ્યાખ્યા શીખીએ છીએ, ધર્માસ્તિકાય શેમાં નિમિત્ત હોય છે? ગતિમાં, બરોબર છે કે નહીં? તો છે ને, બરોબર ને? અરે ભાઈ પેલું તે વાક્ય ન વાંચ્યું, વ્યાખ્યા સ્વયં ગતિ કરતા છે એમ, એમને એમ સીધું નથી લીધું. પેલી શું કન્ડિશન મૂકી છે? ગતિ કરીશ તો પછી એને નિમિત્તપણાનો આરોપ છે. નિમિત્તપણાનું અસ્તિત્વ નથી, નિમિત્તપણાનો આરોપ છે. તો કાર્ય વગરની શેના નિમિત્તની તું વાતો કરે? એમાં અહીંયા આચાર્ય જે કરવું તારે કાળલબ્ધિ પુરુષાર્થ જે, પણ કામ કરજે તું. સ્વભાવ સન્મુખની સાધના કરીને વિતરાગતા પ્રગટ કરશે. જો આ એક સરસ આપણને ફરીથી સાત ગાથાની આપણે વાત કરી હતી, એમાં પેલી એક ગાથા, બીજી ત્રણ ગાથા આવી, 19 પછી આ 20 21 22. 19માં શેની વાત હતી? અજ્ઞાની ક્યાં સુધી રહેશે, અને હવે 20 21માં શેની વાત છે, એનું લક્ષણ શું આવી ગઈ ને, બે વાત આવી ને, એ પૂરો કરીને એમાં બે વાત જો, એના બે પેરેગ્રાફ છે ટીકાના. એમાં પહેલે પેરેગ્રાફમાં કોની વાત છે, છેલ્લો એનું વાંચીએ. આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે, 56માં પાને છે પહેલો પેરેગ્રાફ. કારણ કે મૂળ ગાથા 3માં છે, એમાં 22મી ગાથામાં છેલ્લી લાઇનમાં ભૂતાર્થને જાણેલ જ્ઞાની આવ્યું હતું ને, તો પેલી આચાર્ય અમૃતચંદ્રાચાર્ય ટીકામાં અજ્ઞાનીની પહેલા લક્ષણ આપે છે કે આવા જૂઠા વિકલ્પથી. ચલો, જૂઠા વિકલ્પ એટલે શું? જૂઠો વિકલ્પ એટલે શું? જેવું વસ્તુનું સ્વરૂપ છે એવો તું અભિપ્રાય નથી કરતો, આ જૂઠો વિકલ્પ. કેવો છે? એમાં આવ્યું છે ને, એમાં અગ્નિનું ને ઈંધનની વાત હતી ને, કે એમ અહીંયા તું હું પડદ્રવ્ય, એમાં પણ સચિત અચિત ને મિશ્ર ત્રણે આવ્યા હતા ને, એમાં એ મારા હતા, મારા છે ને ભવિષ્યમાં છે, હું એનો થાય છે, એવું જે છે ને, તો એવું તો વસ્તુ સ્વરૂપ નથી. માટે એને કેવું નામ આપ્યું છે? જૂઠા વિકલ્પ. અને એનાથી કોણ ઓળખાય છે? અપ્રતિબુદ્ધ. જૂઠો વિકલ્પ ઇઝ ઇક્વલ ટુ મિથ્યા, ઊંધી માન્યતા, ઊંધી. તો એનું લક્ષણ શું હોય? એનાથી માણસ કેવો, કાળો દેખાય કે ધોળો દેખાય? જૂઠો વિકલ્પ કરે ત્યારે કાળો દેખાય, અને સમ્યક દર્શન થાય તો ધોળો કેવો દેખાય? એના શું છે? કોઈ જ બાહ્ય લક્ષણ નથી, અંતરંગ પ્રણતિનું લક્ષણ છે આ. અને એનાથી જ પછી આગળ બીજા પેરેગ્રાફમાં જો, 57 પાને છેલ્લો, આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ. જો શબ્દ શું વાપરો, ઓલો પડદ્રવ્યમાં હતું, હવે શેમાં આવ્યો? સ્વદ્રવ્યમાં સત્ય, સ્વદ્રવ્યમાં જ તે જ હું છું બસ, એવો જે સત્યાર્થ આત્મવિક. આત્મ એટલે પોતાપણાનો વિક, આત્મ પોતાપણાનો એકત્વ કરવું કે ન કરવું? ક્યાંય ચોક્કસ કરવું. સોમાં તો એકત્વ કર્યા વગર રહેતો નહીં, પરથી વિભક્ત, એટલી તો વાત ચાલે છે. તો અહીંયા એ જેને સ્વમાં એકત્વ કર્યું એના માટે કહે છે કે સ્વદ્રવ્યમાં સત્યાર્થ આત્મવિકલ્પ થાય તે જ પ્રતિબુદ્ધનું જ્ઞાનીનું લક્ષણ છે એમ અહીંયા કીધું. હવે એના ઉપરથી આપણને 22 નંબરના કળશમાં બહુ સુંદર આચાર્યદેવ પ્રેરણા આપે છે. જગત, જગત એટલે જગતમાં કોણ આવે? છ આવે ને, તો જગત એટલે છ દ્રવ્યોને કહે છે ને. અહીંયા તો જગતના જીવો લખવું જોઈએ ને, અહીંયા તો ખાલી જગત લખ્યું છે. અરે ભાઈ, જગત અહીંયા તું કળશમાં શબ્દો ઓછા હોય, કવિત્વમાં શબ્દો ઓછા હોય, ભાવ તારે કાઢવાનો. અને એટલા માટે અર્થ શું કરે? જગતના જીવો અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોને, એક એક વિચારીએ ને, એક શબ્દ પેલું તો કોને સંબોધન કરે છે? મને. હવે શું સંબોધન કરે છે? કે આ મોહ ક્યારનો છે? આજકાલનો નથી, ક્યારનો છે? અનાદિનો. પછી કેવો છે? આજ સુધી કોનો અનુભવ કર્યો છે? કોઈ પણ રસેન્દ્રિયનો તે વિષયનો અનુભવ નથી કર્યો, કોઈ ઇન્દ્રિય વિષયનો અનુભવ નથી કર્યો. જે કોઈ અનાદિથી લઈને તે જે અનુભવ કર્યો છે, વેદન કર્યું છે, એ કોનું કર્યું? તારા મોહભાવનું. રસનું વેદન નથી કર્યું. આ તો કેમ મનાય? અમે દરરોજ સરસ મજાનું ખાઈને આવ્યા, પેટ ભરીને વર્ષો સુધી ભૂલાઈને, એવું નહીં હોય ત્યાં ખાધું ખબર નહીં. આ એક રૂચિનો વિષય એવો બનાવે છે કે રસેન્દ્રિયનો વિષયને ભૂલતા નથી. અને આત્માને વિષય ન બનાવ્યો રૂચિનો, તો એક કલાકનું સાંભળેલું કેટલે પછી કેટલા મિનિટે ભૂલી જશે? એક રૂચિનો વિષય એવું બનાવજે કે આત્માનું વિસ્મરણ નહીં, આત્માની પ્રાપ્તિ થઈ જાય. તો કે છે અનાદિકાળથી, એક કાળ આપ્યો, પછી શેનું આ વેદન કેમ ખાસ લીધું? વેદન કેમ લીધું? અનુભવેલો શબ્દ છે ને, અનુભવ એટલે વેદન કેમ લીધું? જીવને કોઈ પણ કાર્ય ભોગવા માટે હોય છે, કાર્ય અને એનું ફળમાં ભોગવવું, પૈસા કમાવવું એ કાર્ય છે, ભલે પુણ્યથી મળે, પણ એના ફળમાં એને શું જોતું હોય? કે તમારે કમાવાનું, પણ એનાથી કાંઈ તમને ચીજ વસ્તુ અનુકૂળ નહીં મળે તો શું છે? તો આખું હંમેશા વેદન માટેનું હોય છે. એમ અહીંયા જે કાંઈ વિકલ્પો કર્યા, બધું કર્યા, તો અંતે શું મળ્યું હાથમાં? મોહનું જ વેદન થયું છે, આકુરતાથી જ વેદન કરેલું છે. તો અનાદિ કહેતા મોહને, હવે શબ્દ શું છે? ઈદાની. ઈદાની એટલે હવે તો છે ને શબ્દ, હવે તો. જેમ કે ને, અરે યાર, આટલા કલાકથી માથાકૂટ કરી રહ્યા કે હવે તો છોડ. ઓલીને 4-5 કલાકનું હોય તો કંટાળીને કહે હવે તો છોડ. અને આ કહે છે આચાર્ય દેવ, ક્યારથી તું કરે છે? પણ છોડવું નથી ને, નથી છોડવું ને, કારણ કે મજા આવે. ક્યારે ભલે ક્યારેક દુઃખ થાય છે, તમે કયો છો એટલે પાસે, બાકી ક્યારેક સારું લાગે છે. બહુ જ પોતાની જાતને જો આપણે અધિકતા માનતા હોય ને, તો વિચારી લેવું, મારા દુઃખના વેદનને હું ઓળખી શકતો નથી. મારી હું મોટી શું કહેવાય, ડાપણ મારું, બુદ્ધિ મારી સતેજ છે ને, મારા વેદનને પણ હું ઓળખી શકતો નથી. તો મારું બધી બુદ્ધિ ઘણી સારી ને આ છે, ક્યાં છે બધું? કે હવે તો છોડ આચાર્ય દેવ, હવે તો, હવે કહીને શું કહેવું? કે તે આટલું હવે સાંભળું, એનાથી તને હજી નથી લાગતું કે આવો અયથાર્થ વિકલ્પ કરીને હું કેવો દુઃખી થયો છું? તને ખ્યાલમાં નથી આવતું આકુરતાને, મોહભાવને અનુભવ? હવે તો છોડ, હવે તો છોડો. હવે ખાલી છોડવાની નાસ્તિની વાત નથી. જૈન દર્શનમાં કોની વાત છે, ત્યાગની કે ગ્રહણની? જૈન દર્શનમાં કોની વાત છે, ત્યાગની કે ગ્રહણની કે બેયની? શેની વાત છે? અરે સ્વભાવ દ્રષ્ટિમાં તો ગ્રહણ ત્યાગ છે જ નહીં. કદાચ તારે પર્યાય દ્રષ્ટિમાં કેવું હોય તો ખાલી એકાંતે ત્યાગ ન હોય, ગ્રહણ કરીશ તો ત્યાગ થયા વગર રહેશે. પણ કથન પદ્ધતિમાં એમ આવે કે હવે છોડ, છોડ, તારા માટે બીજો ઉપાય છે. તો શું ઉપાય છે? પણ કંડિશન મૂકી, રસિક જનોને રૂચિકર, આ બહુ સરસ કંડિશન મૂકી. આત્મા, આત્માની વાત, શું છે, કોને રુચિકર છે? રસિક જનોને. જેમ ઓલું હોય છે ને કે બધા મ્યુઝિક બધા ઓલા હોય છે એ કેવા હોય છે, નહીં નહીં ઓલા બધા ક્લાસિકલ જે છે ને બધા એ કેવા હોય એને ખબર છે, કદાચ તો સાંભળતો હશે ને, બે ચાર લાઈન હોય અને આખી રાત ગાતા હોય એ લોકો, છે ને બધું. અને જેને ન કંટાળો કે હું એકનું એક એના થઈ જઈ કાંઈ બીજી લાઈન નથી આવડતી, અને જેને એનો ખ્યાલ આવતો હોય બધું, એ શું કરતા એને ખબર શું કે એને એને તાલ આપે, પોતાના ગોઠ ઉપર તાલ આપીને તાલ આપે કે ને, બહુ તાલીને એવું ન હોય. એ શું દેખાડે છે એને, એ જે રીતથી કહે છે એ ભાવને એ પકડી શકે છે. એમાં એ આચાર દેખે છે તો અમે જે ભાવથી કીધું છે, જીનવાણી કહે છે એનો રસિક તો બન. રસિક છીએ કે આપણે, રસિક છીએ કે નહીં આપણે? અરે કેટલા બાયના વિષયોનો રસિક કરી થઈને તો આખું થાય. હવે એક વાર તો જો એક તત્વ આવું છે, રસિક જનને જ રુચિકર લાગવાનું છે, જેને ઇન્દ્રિય વિષયોને શોષણ ધારણામાં હશે એના માટે ગમવાનું. તો એ રસિક જનોને રુચિકર આજે ઉદય થયેલું જ્ઞાન તેને આસ્વાદ. જો બેની વાત લીધી, ઓલો અનુભવ છોડ અને આનું તું આસ્વાદન કર. કઈ રીતે? કથમ આપી. કોઈ રીતે તું પુરુષાર્થ તારાથી જાગ્રત થઈને કે જ્ઞાનીના યોગમાં ગમે તેટલું આટલું કર. તું વેદન તો કરે છે, તને રુચિ તો છે. હવે ભાઈના વેદન મોહની એની રુચિ અને એને છોડીને આ આત્માની રુચિ કર ને એનું વેદન કર. કારણ કે આ લોકમાં આત્મા જ કોઈ પણ પ્રકારે, જો અનાત્મા સાથે, જો બે શબ્દ છે, કોઈ પ્રકારે અનાત્મા એટલે પડરેલ સાથે, અને કોઈ કાળે તાદાત્મ વૃત્તિ એક પણ પામતો નથી. અને આ જ વાત 23, 24, 25 ગાથામાં આવશે. પૂદગલ સાથે તું નથી, સર્વજ્ઞના જ્ઞાનમાં તો તું કેવો દેખાણો છે? ઉપયોગ લક્ષણ જીવ. તે પૂદગલ કેમ થઈ શકે કે મારું તું કહે? જો આખી એની સાથે લિંક આ કળ સાથે હવે આવશે ને 23, 24 કે આત્મા કોઈ પણ પ્રકારે અને કોઈ પણ કારણે પડરેલ સાથે તાદાત્મ થવાનો નથી. કોઈ પ્રકારે એટલે ન તો નિશ્ચયથી અને ન તો વ્યવહારથી. શરીર સાથે આપણે કેવા થઈ ગયા છે? તાદાત્મ. શરીર સાથે 24 કલાક સાથે છે. અરે નિશ્ચય વ્યવહાર, વ્યવહારથી કથન પદ્ધતિ છે કે મનુષ્ય અને દેવ, મનુષ્ય અને તિર્યંશ હોય તો ઔદારિક શરીર હોય, દેવ અને નારકી હોય તો એક કથન પદ્ધતિ. બાકી કોઈ પ્રકારે કોઈ કાળે પરદેવ સાથે તન્મય નથી. કારણ કે આત્મા એક છે ને અદ્રવ્ય, એના એકતા રૂપે થતો એનો વિસ્તાર પછી એ ગાથાઓ 23, 24, 25 અહીંયા સુધી. બે ક્યાં સુધી? અજ્ઞાની રહેશે અને અજ્ઞાનનું લક્ષણ શું? હવે આચાર્ય આપણને સમજાવે છે આનાથી તારે છૂટવું હોય તો તારે શું કરવું, એ 23, 24, 25 ગાથામાં આપણને સમજાવે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
આ ભરત ક્ષેત્રને 5-5 કલ્યાણથી પાવન કરનાર શ્રી ઋષભદેવથી લઈને મહાવીરદેવ પર્યંત 24 જીનેન્દ્ર ભગવાનનો જય હો. વાલા વિદ્યનાથ સિમંદર દેવથી લઈને અજીતજી પર્યંત 20 વિયરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અડગ જ્ઞાન બનના ધારક અખંડ સાધનાના પ્રતિક એવા શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. સમયસર નિયમસર પ્રવચનસર આદિ દ્વારસાંગી જીનવાણી માતનો જય હો. કલિકાલ સર્વજ્ઞ હાલતા ચાલતા સિદ્ધ સમાન શ્રી કુંકુંદ આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય દેવ સહિત સર્વે આચાર્ય ગુરુ ભગવંતોનો જય હો. અનંત અનંત ઉપકારી નિત્ય સ્મરણીય પ્રાર્થના વંદનીય શ્રી કાન ગુરુ દેવનો જય હો. પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિ જેવી અનુપમ કૃતિના રચયિતા પરમ કૃપાળુ દેવ સહિત સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. અષ્ટાનિકા પર્વનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનો વાણી ભારતી તો એ જપો જીનવેન, જો તેરી શરણ આ ગહે સો પાવે સુખ ચેન. ચાવાણી કે જ્ઞાન તે સૂજે લો કાલો, સોવાણી મસ્તક નમો સદા દે તું લો. બોલો નિત્ય બુદ્ધક દ્વાર સાંગી જીનવાણી માતનો જય હો.